ഇണമുലോ യേശോ ത്രികാടവർത്തിയരഹന്താണം ഇണമുലോ യേശോ ത്രികാടവർത്തി സിദ്ധാണം ഇണമുലോ യേശോ ത്രികാടവർത്തി ആയിരിയാണം ഇണമുലോ യേശോ ത്രികാടവർത്തി ഉജ്ജയാണം ഇണമുലോ യേശോ ത്രികാടവർത്തി ശവശാവണം ഓംകാര ബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിന കാമദം മോക്ഷദം ചൈവ ഓംകാരായ നമോ നമ. മംഗളം ഭഗവാൻ വീരോ മംഗളം ഗൗതമോ ഗണി മംഗളം കുന്ദകുന്ദാര്യോ ജൈനധർമ്മോസ്തു മംഗളം. സർവമംഗള മാംഗല്യം സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമാണം ജൈനം ജയതു ശാസനം. നമഃ സമയസാരായ സ്വാനുഭൂത്യാ ചകാശത്തെ ചിത് സ്വഭാവായ ഭാവായ സർവഭാവാന്തരച്ഛിതെ ഏകോ മേ ശാശ്വതോ അപാഗ്നാന് ദർശന ലക്ഷണോ ശേഷാ മേ ബാഹിരാ ഭാവ ശവേ സംയോഗ ലക്ഷണ മാരോ സുശാശ്വത ഏക ദർശന ജ്ഞാന ലക്ഷണ ജീവ છે. ബാക്കി બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યયપણે તે જીવ જાણે આત્મને તસુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક નાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમને તો તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક કરે જાણે જે કર્મો ઉદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાપૃત હો. તું સ્થાપની જને મોક્ષ પંથે ધ્યાનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમસી દેવ્ય નમસી દેવ્ય નમસી દેવ્ય. હમણાં જ પૂજ્ય બેનશ્રીની તત્વચર્ચા ચાલી હતી. ત્રણ ચાર પોઈન્ટ બહુ અગત્યના પૂજ્ય બેનશ્રીની ચર્ચામાં હમણાં આવ્યા. પહેલો પોઈન્ટ તો 306-307 ગાથા છે સમયસારની, એના ઉપરનો એક પહેલો પોઈન્ટ હતો. અપ્રતિક્રમણની ભૂમિ કોને કહેવાય, પ્રતિક્રમણની ભૂમિ કોને કહેવાય, અને ત્રીજી પાછી અપ્રતિક્રમણની ભૂમિ કોને કહેવાય, એનો આખો વિસ્તાર પૂજ્ય બેનશ્રીની ચર્ચામાં આવતો હતો. એ ગાથામાં બધું સુંદર રીતે આવે છે કે અપ્રતિક્રમણ આદિની પોતાની ત્રીજી ભૂમિ છે કે જે પોતાનો શુદ્ધ આત્મા છે, એ ત્રીજી ભૂમિમાં કેવી રીતે જાવું શુભાશુભ ભાવથી વ્યાવૃત થઈને, એની ચર્ચા સૌથી પહેલી પૂજ્ય બેનશ્રી હમણાં કરી. બીજી ચર્ચા એક આવતી હતી, એમાં એક જ્ઞાનની સ્વપર પ્રકાશકની ચર્ચા ચાલી કે પરમાગમ સારનો એક બોલ બતાવ્યો પ્રશ્નકારે કે ભાઈ જ્ઞાનમાં વિભાવ નથી તો જ્ઞાનમાં દોષ નથી, તો પણ જ્ઞાનમાં મિથ્યા જ્ઞાન થઈ જાય છે, તો એનો અર્થ શું? એવો પ્રશ્ન પૂજ્ય બેનશ્રીને હમણાં પૂછ્યો. ખૂબ માર્મિક પ્રશ્ન હતો કે જ્ઞાનમાં વિભાવ નથી, જ્ઞાન વિભાવરૂપ નથી પરિણમતું, પણ જ્ઞાન પાછું મિથ્યા જ્ઞાન તો થઈ જાય છે, જ્ઞાનમાં અજ્ઞાનત્વ તો પાછું પ્રત્યેક સમય ઉત્પન્ન થઈ જાય છે, તો એ શું છે? એમ જ્ઞાન તો જાણવાના સ્વભાવવાળું છે, એમાં કાંઈ વિભાવ ક્યાંથી આવે? એમાં તો વિભાવ આવે નહીં. એવો પ્રશ્ન કર્યો. પૂજ્ય બેનશ્રીએ સુંદર જવાબ આપ્યો કે ભાઈ વિભાવ છે એ કસાયમાં લાગુ પડે છે, વિભાવ છે એ કસાયને વિભાવ કહેવાય, પણ જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું છે એ જ્ઞાનના સ્વપર પ્રકાશકપણામાં એકાંતે જે જ્ઞાનની પ્રસન્નમુખતા વર્તતી હોય. વિભાવ તો એક ચારિત્રગુણની વિપરીત પર્યાય છે, અને જ્ઞાન તો છે એક સ્વયંસમ ભાવે ઉપયોગ લક્ષણ છે. હવે એમાં જે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય વર્તી હોય તો વિભાવ છે, એ ગુણને અને જ્ઞાન ગુણને કાંઈ સંબંધ નથી, પણ જ્ઞાનની સ્વપર પ્રકાશકતા છે. એ જ્ઞાનની સ્વપર પ્રકાશકતામાં સ્વને જે જ્ઞાન છોડી દે છે અને એકાંતે પરલક્ષ કર્યા કરે છે, એ જ્ઞાનનું નામ મિથ્યા જ્ઞાન પડે છે, એ ખરેખર જ્ઞાનનો દોષ છે. વિભાવ રૂપે જ્ઞાન નથી પરિણમતું,
કસાય રૂપે જ્ઞાન નથી પરિણમતું, શુભાશુભ ભાવ રૂપે જ્ઞાન નથી પરિણમતું, પણ જ્ઞાન પરલક્ષી ભાવ રૂપે પરિણમે છે. એટલે કે પોતે પરલક્ષ કરીને પરિણમે છે, તો એને એકાંતે પરલક્ષનું નામ મિથ્યા જ્ઞાન પડે છે. એટલે એ જ્ઞાનમાં વિભાવ નથી હોતો, પણ આ પ્રકારનો જ્ઞાનમાં એક દોષ અનાદિથી જીવને ચાલ્યા કરે છે. એ એક ચર્ચા બહુ સુંદર આવી. અને ત્રીજી ચર્ચા, પૂજ્ય બેન શ્રી ગુરુદેવનો મહિમા કરતા હતા ખૂબ. હે, પછી સોગાનીજીની વાત કોઈએ કરી કે સોગાનીજીએ એમ કીધું કે ભાઈ અનંત તીર્થંકરોથી અધિક છે ગુરુદેવ, તો અમે એને અનંત તીર્થંકરોથી અધિક માની છીએ. કારણ કે અનંતવાર તીર્થંકરની સભામાં જઈ આવ્યો, હે, છતાંય કોરો ને કોરો અહીં પાછો આવ્યો, અને આ પુરુષના શરણે આવ્યો ત્યાં ક્ષણ માત્રમાં એને આત્માનો ભેટો થઈ ગયો. તો એને તો હું તો સોગાનીજી કહેતા કે હું તો એને અનંત તીર્થંકરથી અધિક માનું છું, એમ મહિમા કરતા હતા. એટલે ગુરુદેવનો મહિમા કરતા હતા કે ભાઈ હંમેશા કોઈ પણ જીવ પામે, કોઈ પણ જીવને કોઈ પણ પોતાના તત્વની પ્રાપ્તિ થાય, તો એ હંમેશા એમ ન કહે કે મારા ઉપાદાનથી થયું, એમ કહે કે આ બધો ગુરુદેવનો ઉપકાર છે, ગુરુદેવ ન હોત તો કાંઈ થાત જ નહીં, આ ગુરુદેવનો પ્રતાપ છે, આ ગુરુદેવે બધું કર્યું છે, આ ગુરુદેવ થકી મારું કલ્યાણ થયું છે, એમ જ એની ભાષામાં કે એના ભાવમાં પણ એમ હોય છે, એમાં બિલકુલ ફરક પડતો નથી. પછી એક ચર્ચા એણે એવી લીધી કે ભેદ જ્ઞાન એક જુદી વસ્તુ છે અને ભક્તિ જુદી વસ્તુ છે. ભેદ જ્ઞાન ને ભક્તિનો ભેદ પાડ્યો એણે, કે કોઈ પણ જીવ પામે, કોઈ પણ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, તો એને શુભાશુભ ભાવથી તો ભેદ જ્ઞાન નિરંતર ચાલતું હોય છે, પણ એની જે એનો ભાવ જે અંદરથી ઉછળતો હોય છે ભક્તિ રૂપે, એ હંમેશા જ્ઞાની પુરુષોની તરફ ભક્તિ રૂપે ભાવ ઉછળતો હોય છે. એને ખબર છે આ શુભ ભાવ છે, પણ એ શુભ ભાવનો એ નિષેધ નથી કરતો. ઓલો કસાય રૂપ શુભ ભાવ છે, એનાથી વ્યાવૃત થઈને અંદર આવ્યો છે, પણ જ્ઞાનીની ભક્તિનો ભાવ છોડતો નથી. એટલે ભેદ જ્ઞાન ચાલ્યા કરે છે, જ્ઞાનીની ભક્તિ ઉછળા કરે છે. હંમેશા કોઈ જીવ જ્ઞાની થાય, ગુરુદેવના માર્ગમાં કોઈ જીવ આવ્યો, કોઈ જીવ જ્ઞાની થાય, તો એનો સ્વર એમ જ હોય કે પૂજ્ય ગુરુદેવ શ્રીએ મને બધું બતાવ્યું, જો ગુરુદેવ ન હોત તો હું જ્ઞાની ન થાત, આ બધો ગુરુદેવનો જ પરમ ઉપકાર છે, એનાથી જ મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે, એમ પણ કીએ, એમ પણ કીએ, એટલે ગુરુદેવ કરતા થઈ જાય છે ને એનું કર્મ આ બને છે, એમ એના ભાવમાં નથી હોતું, પણ એની ભક્તિ એવી હોય છે જ્ઞાનીઓ પ્રત્યે કે એ ભક્તિનો સૂરજ એવો ઉઠા કરે છે કે ઓહો હો, આવા જ્ઞાની મળી ગયા, આવા પંચમ કાળમાં આવા ધર્માત્માનો જન્મ થયો, અને એ કાળે મારો જન્મ થઈ ગયો, આનાથી વિશેષ તો શું મારું ભાગ્ય હોય કે આવું આવી વાત મારા કાને પડવા માંડી, આવું જૈન દર્શન, આવું અધ્યાત્મ, આવા આગમો, એનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરીને મને બતાવ્યું, અને એવું બતાવ્યું એટલે તો હું પામ્યો, એમ એને એનો ઉપકાર કદી ભૂલાતો નથી. એટલે ભેદ જ્ઞાન વર્તે છે, ભક્તિ નિરંતર ચાલ્યા કરે છે, અને એ ભેદ જ્ઞાન વર્તતા કરે છે અને ભક્તિ ચાલ્યા કરે છે, એમાં ને એમાં ગુણસ્થાનની પરિપાટી વૈધા કરે છે એની, એવી કોઈ સ્થિતિ હમણાં પૂજ્ય બેન શ્રી બતાવતા હતા. એટલે કોઈ પણ જ્ઞાની હોય, સોગાનીજી જ્ઞાની થયા તો સોગાનીજીનો પુરુષાર્થ તો કેટલા ટાઈમથી ચાલતો હતો, પુરુષાર્થ કેટલા ટાઈમથી ચાલતો હતો, એવો પુરુષાર્થ, એવો પુરુષાર્થ કે એને આત્મધર્મ હાથમાં આવ્યું, આત્મધર્મ એના ગુરુદેવનું હાથમાં આવ્યું, એમાં એમ લખ્યું હતું કે છ આવશ્યક નથી, એક જ આવશ્યક છે, એમ લખ્યું હતું, અને એને ચોટ લાગી ગઈ કે હું તો આ પૂજા કરું, રોજ ભક્તિ કરું, રોજ સ્વાધ્યાય કરું, રોજ સંયમ કરું, રોજ તપ કરું, રોજ દાન કરું, એ ખરેખર આવશ્યક છે માનું છું, એ આવશ્યક નથી, આવશ્યક એક મારો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, એવું જે એને આત્મધર્મમાં વાંચ્યું ને, તો આત્મધર્મ હતું એમાં ગુરુદેવનો ફોટો હતો ઉપર, ગુરુદેવનો ફોટો, એ ફોટા ઉપર એને અર્ઘ ચડાવ્યો, ગુરુદેવના ફોટાને આત્મધર્મમાં છપાયેલો તો એના ઉપર અર્ઘ ચડાવ્યો. એને કેટલું બહુમાન ગુરુદેવ પ્રત્યે આવ્યું કે જેમ તીર્થંકરની પ્રતિમાને આપણે અર્ઘ ચડાવીએ, એમ પૂજ્ય ગુરુદેવ શ્રીના ફોટાને આત્મધર્મમાં જોઈને એને અર્ઘ ચડાવ્યો. એને કેટલું એને ત્યારથી એની ભૂમિકા ચાલુ થઈ છે, ત્યારથી એને ખબર પડી ગઈ છે કે આ જ્ઞાની છે ને એના નિમિત્તે જ હું પામવાનો છું. પછી તો કેટલો ટાઈમ લાગ્યો સોનગઢ પહોંચતા તો એને, એની કોઈ બાહ્ય પરિસ્થિતિના કારણે કેટલો બધો ટાઈમ લાગ્યો, પણ એ ટાઈમ લાગ્યો એમાં જેવાની ચોટ લાગી હતી એને કે એક જ આવશ્યક છે એ ભૂલા નહોતા, એને નિરંતર અંદરમાં સ્મરણમાં ચાયલા જ કરતું હતું, ચાયલા જ કરતું હતું, ચાયલા જ કરતું હતું, એ ચાયલા કરતું હતું ને. એટલે અહીંયા આવ્યા ને અને જેવા બેઠા અને જ્યાં ગુરુદેવે કીધું કે જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન, એ જ સમયે અહીંયા બેઠા બેઠા એને નિર્ણય કરી લીધો છે કે કહેનાર પુરુષ છે એ જ્યારે એમ કહે છે કે જ્ઞાન અને રાગ ભિન્ન છે, એના જ્ઞાન ને રાગ ભિન્ન છે, તો અહીંયા પણ હું જીવ છું ત્યાં પણ એ જીવ છે, એના જ્ઞાન ને રાગ ભિન્ન હોય અને હું જીવ છું તો મારા જ્ઞાન ને રાગ તો ભિન્ન જ હોય. એને એમ વિચાર ન કર્યો કે ઓલા તો જ્ઞાની છે ગુરુદેવ, હું તો અજ્ઞાની છું, જ્ઞાનીના જ્ઞાન ને રાગ ભિન્ન હોય, મારા જ્ઞાન ને રાગ ભિન્ન ક્યાંથી હોય, બિલકુલ એમ વિચાર ન કર્યો. એને જીવની સરખામણી કરી જીવ સાથે કે ત્યાંય જીવ છે અહીંયા જીવ છે, એના જ્ઞાન ને રાગ જુદા છે તો અહીંયા જીવ છે, એના જ્ઞાન ને રાગ જુદા હોય, એ બેઠા બેઠા એને નિર્ણય કરી લીધો છે. અને એ નિર્ણય કરીને સમિતિની રૂમ ત્યાં ગયા છે અને ત્યાં જઈ અને એને શું કર્યું છે ખબર છે? એણે ખાલી એટલું જ કાર્ય અહીંયા જઈને કર્યું છે કે જે એણે સભામાં તીર્થંકરની વાણી ચાલતી હતી, એ દિવ્યધ્વનિ વત દેશના ચાલતી હતી, ત્યાં એણે જે નિર્ણય કર્યો હતો એ નિર્ણય ખાલી ત્યાં જઈને એણે દ્રઢ કર્યો છે. એ દ્રઢ જ કર્યો છે કે જ્ઞાન જુદું રાગ જુદો, જ્ઞાન જુદું રાગ જુદો, જ્ઞાન જુદું રાગ જુદો, જ્ઞાન જુદું રાગ જુદો, એ દ્રઢ કરતા 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 પરોઢ્ય પામી ગયા છે. એટલે જ્ઞાનીની ભક્તિ અને ભેદ જ્ઞાન એનો જેને સુમેળ થાય છે ને, એ જીવ અવશ્ય પામે છે, અવશ્ય પામે છે. કદી જ્ઞાનીનો ઉપકાર ભૂલતો નથી અને કદી ભેદ જ્ઞાન ચૂકતો નથી, એવી સ્થિતિ થઈ જાય છે. ધર્મદાસ સુલક હતા, ધર્મદાસ સુલક ઘણાને ખ્યાલ હોય આમાંથી, ધર્મદાસ સુલક કેટલો બધો પુરુષાર્થ કરતા હતા. કોઈ કહે ને કે અહીંયા જાઓ ત્યાં સમ્યક દર્શન થશે, ત્યાં પેલા પાસે જાઓ સમ્યક દર્શન થશે, પેલા પાસે જાઓ સમ્યક દર્શન થશે, જ્યાં મોકલે ત્યાં વયા જાય. સમ્યક જ્ઞાન દીપિકા લખ્યું ધર્મદાસ સુલકે, સ્વ આત્મ અનુભવ મનન લખ્યું, જ્યાં મોકલે ત્યાં જાય. હવે એને એ પામે નહીં. પછી એને કોઈ એમ કીધું કે તમે છે ને, તમારે જો તમારા આત્મપ્રાપ્તિ કરવી હોય તો તમે કારંજામાં દેવેન્દ્ર કીર્તિ ભટ્ટારક છે ત્યાં તમે જાઓ અને ત્યાં એને તમારી વાત કરો અને તમારું કદાચ ફળ આવી જાય. એમ કોઈ એને કીધું, એ ચાલ્યા ગયા તરત ત્યાં. એ તો એને કહે એટલી વાર તરત ચાલ્યા જાય. ત્યાં ગયા અને ત્યાં જઈ અને વંદન કરીને કીધું કે બસ આત્મા કી પ્રાપ્તિ કેસી હોવે, મુજે તો આત્મા ચાહીએ, આત્મા કી પ્રાપ્તિ કા ઉપાય બતાઈએ, ઇસલિયે મેં આપકે પાસ આયા હું. તો દેવેન્દ્ર કીર્તિ ભટ્ટારક હતા એ જરાક હર્ષ આમ હર્ષિત થઈ ગયા, એના મુખ ઉપર હર્ષ આવી ગયો, હસવા માંડ્યા કે એમ કે તમે સમ્યક દર્શન માટે મારી પાસે આવ્યા છો. તો એણે એને એમ કીધું, એમ જ કીધું ખાલી, અંધા હે કે દેખને વાલે કો નહીં દેખતા હે? તો કે સાહબ, એ આમ જોવા માંડ્યા કે આંખ તો છે. તો કે સાહેબ કુછ સમજ મેં નહીં આતા હૈ આપકી બાત. તો પછી ઓલા ભટ્ટારકે કીધું, અંધા હે દેખને વાલે કો નહીં દેખતા, આમ હાથ કર્યો ને સીધો ઉપયોગ અંદર વયો ગયો. એ જ સમયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને એ જ સમયે દંડવત પ્રણામ કર્યા એને દેવેન્દ્ર કીર્તિને કે તમારાથી જ મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. આવો વિનય અને વિવેક જ્ઞાની પ્રત્યે જાગૃત થાય અને ભેદ જ્ઞાનની ધારા ચાલતી જ હોય એની, એવો કોઈ એનો સુમેળ હોય છે. આ તો પરદ્રવ્ય છે, આ તો હે છે, આ તો તીર્થંકર પાસે જવું તો તીર્થંકર તો પરદ્રવ્ય છે. આવી એ બધી સિદ્ધાંતિક વાત તો છે બધી, પણ જે જીવને ખરેખર આ સિદ્ધાંતિક વાત બેઠી હોય છે ને, એ કોઈ દિવસ કોઈનો વિનય ચૂકતો નથી. એને જ સિદ્ધાંતિક વાત બેઠી છે. જો વિનય ચૂકી જાય અને એવા પક્ષે ચડી જાય તો ખરેખર એનું કાર્ય બિલકુલ થતું નથી. એટલે જ્ઞાનીનો વિવેક છૂટે નહીં, જ્ઞાનીનો આદર છૂટે નહીં, જ્ઞાનીની ભક્તિ છૂટે નહીં, અને ભેદ જ્ઞાનની ધારા નિરંતર ચાલ્યા વગર રહે નહીં. એવી અદ્ભુતથી અદ્ભુત સુમેળની વાત છે. પૂજ્ય બેનશ્રી હમણાં કરતા હતા, એને તો ટૂંકામાં કહી, મેં થોડોક વિસ્તાર કર્યો કે ભાઈ આવી રીતે ભક્તિ હોવી જોઈએ ખરેખર જ્ઞાનીની. પૂજ્ય બેનશ્રીને આપણે જોવો, જ્યારે પ્રવચન એની ચર્ચા ચાલુ થાય, કોઈ પણ ચર્ચા તમે સાંભળજો, ગુરુદેવ બધું કહી ગયા છે. આત્મા બોલતા અમે ગુરુદેવ પાસે શીખા છીએ, આ બધું ગુરુદેવનું છે. ગુરુદેવે બહુ સ્પષ્ટીકરણ કર્યું છે. ગુરુદેવે તો એકદમ મોક્ષના દરવાજા ખોલી દીધા છે. એની વાણી શરૂ થાય ને, આ જ વાત આવ્યા કરે, આ જ વાત આવ્યા કરે. હવે એ સમ્યક દ્રષ્ટિ છે, એ ગુરુદેવના ગણધર થવાના છે, એની પરિણતિ કામ કરે છે. છતાંય જ્ઞાનીનો વિવેક ચૂકતા નથી, જ્ઞાનીનો મહિમા કૈરાજ કરે છે, ભેદજ્ઞાનની ધારા ચાલુ છે. એટલે એ આવી વાત કરે ત્યારે એ પોતાની વાત કરતા હોય છે કે અમારું આવું કામ ચાલે છે, અમારી ભેદજ્ઞાનની ધારા ચાલુ છે, તો પણ અમે જ્ઞાનીનો વિવેક જ્ઞાની થયા પછી ચૂકતા નથી. અને તમે અજ્ઞાની થઈને જો જ્ઞાનીનો વિવેક ચૂકી જાઓ, તમારી ભેદજ્ઞાનની ધારા ચાલુ નહીં થાય, એમ કહેવા માંગે છે. આટલી બધી અદ્ભુત ચર્ચાઓ જ્ઞાનીઓ કરતા હોય છે. ખરેખર એમ થાય કે વાત સાંભળતા સાંભળતા જ્ઞાનીનો એટલો મહિમા આવવા માંડે, એટલો મહિમા આવવા માંડે કે જીવ જો કોઈ પાત્રતા એવી પડી હોય ને, ત્યાં ને ત્યાં છે ને એ પામી જાય. જેમ ઓલા ધર્મદાસ સુલક પામ્યા ને એમ, એવા ઘણા સાધકોના દાખલા છે. આવી રીતે પામે, આવી રીતે પામે. ભાગચંદજી છે ને, ભાગચંદજીની સ્થિતિ એવી, એ પોતે ભક્તિ લખે, પોતે ઘણી ઘણી વસ્તુ લખેલી છે, પછી પોતે ગાતા હોય. તો એ ભાગચંદજી એની દુકાનમાં બેઠા હતા, સમજ્યા. હવે એની એક ક્રિયા હતી એવી, એક પ્રવૃત્તિ એવી હતી કે એને સામાયિકનો ટાઈમ થાય ને, એટલે એ કોઈ પણ કામ હોય ને એ મૂકીને સામાયિક કરવા બેસી જાય દુકાનમાં પાછળ. એની પદ્ધતિ, સામાયિકનો ટાઈમ થાય એટલે બેસી જાય. હવે એ સામાયિકમાં બેઠા એકવાર, સમજ્યા. એનો પુત્ર હતો, એ બેઠો હતો દુકાન ઉપર, સામાયિક બેસી ગયા પાછળ. સામાયિકમાં બેસી અને એકદમ એ તો ધ્યાનમાં ચડી ગયા, એકદમ ધ્યાનમાં ચડ્યું. એટલે ધ્યાનમાં ચડી ગયા એટલે નિર્વિકલ્પતા પણ આવી ગઈ હોય એવી સ્થિતિ પણ જ્ઞાનીને તો થઈ જાય. તો એ બેઠા એ બેઠા, હવે એમાં બનાવ એવો બન્યો કે એ એનું ધ્યાન જ્યારે છૂટ્યું, થોડો કાળ થયો એટલે એની સામાયિક પૂરી થઈ ગઈ. એ સામાયિક પૂરી થઈ અને ધ્યાન છૂટ્યું, અને ધ્યાન છૂટી અને જ્યાં ઉપયોગ બહાર આવ્યો અને જોવે છે ને, તો એકદમ એના પગના અંગૂઠામાંથી એકદમ લોહીની ધારા નીકળતી હતી, એકદમ લોહીની ધારા નીકળે. તો એણે ઊભા થઈને એના દીકરાને કીધું કે જરાક અહીંયા પાટો બાંધી દે, રૂથિયા સાફ કરીને. એનો દીકરો જોવે છે, એ કે પિતાશ્રી, એ કે આ આખો અંગૂઠો તમારો ઉંદર કાપી ગયો છે, અને તમે એ કે અહીંયા બેઠા બેઠા સામાયિકમાંથી ઊભા નથી થતા, તમને કાંઈ ખબર છે આ શું થયું છે? એ આખો ઉંદર આખો તમારો અંગૂઠો કાપી ગયો છે, તમને ખબર નથી કે આટલું બધું લોહીની ધારા ધાર થાય છે, તમે કે જોતા નથી આ? ભાગચંદજી કે વહાં વો જહાં ક્રિયા હો રહી થી ને, વહાં મેં નહીં થા કે, જહાં વો હો રહા થા વહાં મેં નહીં થા, ઓર મેં જહાં થા વહાં વો કુછ નહીં હો રહા થા, મુજે કેસે પતા ચલે. જ્ઞાનીઓની દશા આવી હોય છે, જ્ઞાનીઓની ધારા આવી ચાલતી હોય છે, જ્ઞાનીઓનું સ્વરૂપ આવું હોય છે. એ નિર્વિકલ્પ ધ્યાનમાં ચડી જાય છે. તો ગુરુદેવ કહે છે ને કે બાર નગારા ને ઢોલ વાગતા હોય એને કાંઈ ખબર ન હોય શું થાય છે, એટલી અંદરમાં એની ધ્રુવની ધારામાં જામેલા હોય છે કે શું થાય છે. બહાર તો શું થાય છે, શરીરમાં આવું થઈ જાય તો ખબર નથી હોતી એને, એટલી બધી ધ્યાનની ધારા ધ્રુવમાં જામી જતી હોય છે. એવી કોઈ જ્ઞાનીઓની સ્થિતિ હોય છે. આપણે જ્ઞાનીના વંદન કરી, ખાલી આપણે બે ભક્તિ ગાઈ તો આપણને થોડુંક બહુમાન આવે ખાલી જ્ઞાનીનું, પણ જ્ઞાનીની અંતરદશાનો જ્યારે જીવ વિચાર કરે ત્યારે આપણને ખબર પડે કે ઓ હો હો આવી જ્ઞાનીની દશા હોય છે. આ શ્રીમદ રાજચંદ્રજીની આપણે વાત કરીએ તો કોઈ એવી વાત આવે છે કે ભાઈ શ્રીમદ રાજચંદ્રજી જયારે ધ્યાનમાં બેસતા હતા ત્યારે કોઈ એવો બનાવ પણ કોઈ સમયે બનેલો કે એ ધ્યાનમાં બેઠા હતા તો આવી રીતે પોતળી બાંધીને બેઠા હોય, શરીર ખુલ્લું હોય આખું ધ્યાનમાં બેસે ત્યારે, તો એ બેઠા હતા, આખા શરીરે મચ્છર બેસી ગયા હતા, આખા શરીરે, શરીર નહોતું દેખાતું, મચ્છરોનો સમૂહ બેઠો હતો, બિલકુલ ધ્યાનમાંથી વિચલિત નતા થતા, એટલી દેહાત્મ બુદ્ધિ છૂટી ગઈ હતી એમની, એવી સ્થિતિઓ જ્ઞાનીની હોય છે. લાગે આમ ગ્રહસ્થ જ્ઞાની તો ઓળખવા જ મુશ્કેલ, શ્રીમદ રાજચંદ્રજી ગ્રહસ્થ જ્ઞાની ઓળખવા મુશ્કેલ, ખ્યાલ ના આવે કોઈને, સોગાનીજી ઓળખવા મુશ્કેલ, ખબર ન પડે, ઘરનાને ખબર ન પડે કે અમારા ઘરમાં રતન છે એમ. હે, આ એવી બધી જ્ઞાનીઓની રમત હોય છે. એટલે આ જ્ઞાનીનું જ્ઞાનપણું ને એનો વિવેક જો કોઈ ચૂકે તો ખરેખર ભેદજ્ઞાનની ધારા ચાલતી હોય ને તો છૂટી જાય, છૂટી જાય ભેદજ્ઞાનની ધારા. એટલી બધી જ્ઞાનીના વિવેક અને ખરેખર ભેદજ્ઞાનનો, જ્ઞાનીની ભક્તિ અને ભેદજ્ઞાન એનો સુમેળ એવી રીતે ચાલવો જોઈએ તો નજીકમાં જ એનું કલ્યાણ છે એમ જ્ઞાનીઓ કહે છે, કે નજીકમાં જ એનું કલ્યાણ છે એમ કહે છે. આવી સુંદર ચર્ચાઓ છે. હવે આપણી જે વાત ચાલે છે એમાં મને એક ચિઠ્ઠી આવી છે આજે. પર્યાય ઉત્પાદ વ્યય રૂપે થાય છે અને ક્રિયા બહાર રહી જાય છે, આ ફરી સમજાવવા વિનંતી છે. આપણે લઈ લઈએ, આ વિષય જ લેવો છે આપણે. કાલ જરા ઉતાવળથી પણ લીધો હતો એટલે એ આપણે બોલ, પહેલો બોલ ચાલે છે એમાં જ નીચેની વાત છે, એમાં આપણે એમાંથી એ વિષય આપણે ચાલુ કર્યો હતો કે આ પ્રમાણે આત્મદ્રવ્ય આ જ્ઞાન ગોષ્ઠીનો પહેલો બોલ ચાલે છે ભગવાન આત્મા ઉપર. એમાં જે છેલ્લો પેરેગ્રાફ છે, આ પ્રમાણે આત્મદ્રવ્ય અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણ પર્યાયનો પિંડ છે, દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે, માટે તેની દૃષ્ટિ કરવાથી પરિણમન પણ શુદ્ધ જ થાય છે. હું જ્ઞાન માત્ર વસ્તુ છું આવી દ્રષ્ટિ થતાં પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું, તેની સાથે જ્ઞાન દર્શન આનંદ અકાર્ય કારણત્વ વગેરે અનંત શક્તિઓની પર્યાયો ઉછળે છે અને પ્રગટ થાય છે. આ ચર્ચા આપણી કાલે ચાલતી હતી, એની ઉપરમાં એક ચર્ચા આવી હતી ને ભાવભાવની આપણે લીધી હતી, એમાં એ ભાવભાવની છ શક્તિ આવી ગઈ, એક 39મી શક્તિ રહી ગઈ હતી. મને કાલ કીધું કોઈએ કે આ 33, 34, 35, 36, 37 આવી, પણ 39મી તમે રહી ગઈ, બીજી વાત આવી ગઈ હશે એટલે રહી ગઈ હશે. 39મી શક્તિમાં એમ કહેવા માંગે છે કે પર્યાયના ષટકારકો રૂપી જે પરિણમન વિભાવનું થયા કરે છે ને, એ વિભાવરૂપી પર્યાયના ષટકારકોથી પાર એક ભાવ શક્તિ પડેલી છે. કોઈ પણ પ્રકારના વિભાવરૂપ ષટકારક હોય, એ વિભાવરૂપી ષટકારકોથી પાર એક ભાવ શક્તિ છે. એ વિભાવરૂપી ષટકારકો જે 73મી ગાથામાં પણ આવ્યા છે, 73 ગાથામાં, કે પર્યાયની પ્રક્રિયાઓથી પાર એવી અનુભૂતિ તે જ હું છું, ત્યાં અનુભૂતિનો અર્થ ત્રિકાળી દ્રવ્ય થાય છે. એમ અહીંયા પણ પર્યાયના ષટકારકની પ્રક્રિયાથી પાર એક ભાવ શક્તિ છે, એ ખ્યાલમાં આવતા જ ષટકારોથી ભિન્ન એનું જુદું પરિણમન ચાલુ થઈ જાય છે. એના પછી ક્રિયાશક્તિ આવે છે, એમાં નિર્મળ ષટકારકોથી પાર લીધી છે, અને આમાં વિભાવના વિકારના ષટકારોથી પાર લીધું છે. એમ આપણે જે 33મી ભાવ શક્તિ, 34મી અભાવ શક્તિ, 35મી ભાવભાવ શક્તિ, 36મી અભાવભાવ શક્તિ, 37મી ભાવભાવ શક્તિ, 38મી અભાવભાવ શક્તિ, 39મી પાછી ભાવ શક્તિ આવે છે. ઈ ભાવ શક્તિમાં આવો ભાવ છે, ષટકારકની વિકારી ષટકારકની ક્રિયાથી પાર એવું એક જે તત્વ એનું ભાવ છે, એવો ભાવ શક્તિ એનામાં પડેલી છે. એટલે કોઈ પણ સમયે જીવનું પરિણમન વિકારના ષટકારકથી નિર્મળ નિયમથી થઈ જ શકે છે, જો એને ભાવ શક્તિનો ભાવ બેસે તો. ભાવ શક્તિ અભાવ શક્તિ એ બધાય ભાવ બેસી જાય અનંત શક્તિનો, તો એનું પરિણમન શુદ્ધ નિર્મળ 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 થયા જ કરે છે. બીજી એક શક્તિના પ્રવચનમાં એવી ચર્ચા આવે છે કે સુખ શક્તિ છે, સુખ શક્તિ. હવે જીવત્વ ચિત્તિ દસી જ્ઞાન અને સુખ 5મી શક્તિ છે. હવે ક્યાંય શક્તિના વર્ણનમાં શ્રદ્ધા શક્તિ કે ચારિત્ર શક્તિ નથી આવી. 47 શક્તિ તમે જુઓ ને તો એમાં આચાર્ય ભગવાને ક્યાંય શ્રદ્ધા શક્તિ કે ચારિત્ર શક્તિ લખી નથી ક્યાંય. હવે તો મૂળ ગુણ છે, કેમ નહી લખ્યું હોય એમ પ્રશ્ન થાય. કે શ્રદ્ધા શક્તિ ને ચારિત્ર શક્તિ તો લખવી જ જોઈએ ને, પછી ગુરુદેવે 54 શક્તિ ઉતારીને એમાં નાખી, એને ગુરુદેવે પોતાની 54 શક્તિ લખી ને એમાં ગુરુદેવે નાખી. આચાર્ય ભગવાને જે 5 નંબરની સુખ શક્તિ લખી છે, એ 5 નંબરની સુખ શક્તિમાં શ્રદ્ધા અને ચારિત્રને ગર્ભિત કરી દીધા છે. કારણ કે સુખ નિરાકુરતા લક્ષણ સુખ, અનાકુરતા લક્ષણ સુખ, એ સુખની પ્રગટતા થાય ત્યારે શ્રદ્ધા અને ચારિત્રનું પરિણામ સુખમય પ્રગટ જ થયું હોય છે. એ અપેક્ષાએ એને ત્યાં સુખ શક્તિમાં ગર્ભિત કરી દીધી છે. અને ગુરુદેવે જ્યારે 54 શક્તિ કાઢી ત્યારે એમાં અલગથી એને શ્રદ્ધા શક્તિ અને ચારિત્ર શક્તિ એમાં વર્ણનમાં લીધી છે. આ તો ભાવ આવ્યો કે જે ખ્યાલ ન હોય તો કહી દઉં એમ. આ એટલે અહીંયા જે આપણી ચર્ચા ચાલે છે, આ ક્રમવર્તી અક્રમવર્તી, અક્રમવર્તી ગુણ, ક્રમવર્તી પર્યાય, એમાંથી આપણે કાલે એક ચર્ચા ઉપાડી હતી કે પારિણામિક ભાવ એટલે શું, ઉત્પાદ વ્યય એટલે શું, ક્રિયા એટલે શું, પર્યાયની એક સમયની ક્રિયા એટલે શું, એ ક્રિયા થાય અને પછી પર્યાય અંદર જાય તો એ યોગ્યતા જાય એટલે શું, એનો વિભાવ કે સ્વભાવ પ્રગટરૂપ પર્યાયમાં ક્રિયા કરતો હોય એ શું, અને એની યોગ્યતા અંદર જાય એ શું, અંદર યોગ્યતા પડી છે એ શું, પર્યાયમાં પર્યાય આવી થઈ તો એમ કે એ તો એની યોગ્યતા હતી એટલે એવી થઈ એટલે શું. આ ઘણા પ્રશ્નો છે. આ બધું એવું છે કે યોગ્યતા શબ્દ ઘણી જગ્યાએ આવે, ઘણી જગ્યાએ એમ કે ભૂતકાળની પર્યાયો જેટલી વ્યય થઈ અને પારિણામિક ભાવે વહી ગઈ એ બધી યોગ્યતારૂપ છે. પછી ઘણી જગ્યાએ કોઈ ષટકારકમાં ધારો કે અશુભ ભાવ આવ્યો કે શુભ ભાવનું પરિણામ થયું તો કે એ તો ષટકારકથી એની યોગ્યતા અનુસાર થયું છે, એમાં યોગ્યતા શબ્દ આવે. પછી એમ કે પર્યાય પ્રગટ થઈને પછી બીજા સમયે વ્યય થઈને અંદર ગઈ તો કે એ રાગ હતો રાગ લઈને જ જતી, મિથ્યાત્વ હતો મિથ્યાત્વ લઈને નહીં જતી, અજ્ઞાન હતું અજ્ઞાન લઈને જ જતી, એની યોગ્યતા લઈને જાય છે. એ યોગ્યતા એટલે શું, આવા પ્રશ્નો બધા છે. મૂળ વસ્તુ એવી છે કે મૂળ વસ્તુ એક પરમ પરિણામિક ભાવ છે, લક્ષણ ત્રિકાળી દ્રવ્ય, આત્મ સ્વભાવ, ચૈતન્ય મૂર્તિ, ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય, અખંડ ચૈતન્ય પદાર્થ છે એ દ્રષ્ટિનો વિષય છે. એ દ્રષ્ટિનો વિષય છે, એમાં બિલકુલ કોઈ પરિણમન નથી, પેલા કોઈ પરિણમન દ્રષ્ટિના વિષયમાં છે જ નહીં, એટલે દ્રષ્ટિના વિષયને અપરિણામી કહેવામાં આવે છે. કારણ કે એમાં કોઈ પરિણમન નથી, કોઈ પણ પરિણમન એટલે શુદ્ધ પરિણમન પણ નથી, અશુદ્ધ પરિણમન પણ નથી. શુદ્ધ અશુદ્ધ પરિણમનથી પણ તમે અંદર જાઓ તો જે આપણે સવારે લેતા હતા કે ઉપયોગ લક્ષણ છે, એ ઉપયોગ લક્ષણમાં નિરપેક્ષતા છે. જે પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ કીધો, પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ એને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે. એ ઉપયોગ લક્ષણ એ પણ પર્યાયનું ઉત્પાદરૂપ ઉપયોગ લક્ષણ છે, એ પણ ખરેખર ત્રિકારી દ્રવ્ય છે, એમાં પણ એ લક્ષણ છે, એ લક્ષણ ઉત્પાદનવાળું હોવાને કારણે એ લક્ષણનો પણ એમાં અભાવ છે. એમાં ત્રિકાળ લક્ષણ છે પણ વર્તમાન ઉત્પાદનવાળું લક્ષણ એમાં નથી બિલકુલ, એનો પણ એમાં અભાવ છે. કોઈ પણ જ્યારે દ્રષ્ટિના વિષયની ચર્ચા આવે ત્યારે પહેલામાં પહેલું એ ખરેખર સમજવા જેવું છે કે પરિણમન કોઈ હોતું જ નથી એમાં. જાણવું નિયમથી હોય છે પણ પરિણમન નથી હોતું, અને જાણવું એ દરેક જગ્યાએ પરિણમનના અર્થમાં નથી વપરાતું. કોઈ જગ્યાએ પરિણમનના અર્થમાં પણ વપરાય, કોઈ જગ્યાએ સ્વભાવના અર્થમાં પણ વપરાય, કોઈ જગ્યાએ જાણવું વર્તી રહ્યું છે એવા અર્થમાં પણ વપરાય. તો એ જાણવું વર્તી રહ્યું છે, જાણવાનો સ્વભાવ છે, એ બધું ત્રિકારી દ્રવ્યની ચર્ચા છે, અને જાણવાની ક્રિયા છે એ બધી વર્તમાન પર્યાયની ચર્ચા છે. જાણવું સ્વભાવ છે નિષ્ક્રિય શુદ્ધ પારિણામી કહ, એ ત્રિકારી દ્રવ્યની ચર્ચા છે. જાણવાની ક્રિયાનું પરિણમન છે એ વર્તમાન પર્યાયની ચર્ચા છે. કાલ મને કોઈ પૂછતું હતું કે આ તમે ઉપયોગ લક્ષણની વાત કરો છો તો પછી ઓલું શુદ્ધ ને અશુદ્ધ ન હોય તો ઉપયોગ લક્ષણ છે એ તો ત્રિકારી દ્રવ્ય જ થઈ ગયું ને, કે બિલકુલ ન થાય ઉપયોગ લક્ષણ ત્રિકારી દ્રવ્ય. ઉપયોગ લક્ષણમાં તો વેદન આવે છે ત્રિકારી દ્રવ્યનું, એ વેદન આવ્યું ત્યારે એની શુદ્ધતાનો એ શુદ્ધતા ત્યારે પ્રગટ થાય છે એમાં. એ વેદન હંમેશા વર્તમાન ઉત્પાદવાળી પર્યાયમાં આવે. આત્મા તો અવેદક ને અકારક છે, એમાં વેદન બિલકુલ હોતું નથી, પણ એ અવેદક ને અકારક છે એવી ખબર પણ વેદનમાં પડે છે. જે વેદે છે ને એને ખબર પડે છે કે આ વેદન પર્યાયમાં છે અને આત્મા આકારક ને અવેદક છે, એવી કોઈ સ્થિતિ છે. હવે એવી કોઈ સ્થિતિ છે એમાં આખો પરમ પરિણામિક ભાવ છે, એ આખો પરમ પરિણામિક ભાવ લક્ષણ છે ત્રિકાળી દ્રવ્યનું. તો એ ત્રિકાળી દ્રવ્ય કેવું છે? તો અહીંયા ઉપર કીધું કે અનંત ગુણાત્મક છે. તો ગુણો એટલે શું છે ખરેખર? ગુણો એટલે શું? ગુણો એટલે એની શક્તિ કીધી, એને ગુણ કીધા, એને આત્માનો વૈભવ કીધો, એને આત્માની ખરેખર સંપત્તિ કીધી, સમૃદ્ધિ કીધી. એવું એક જે ગુણ અંદરમાં રહેલા છે, એક 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 કરીને અનંત ગુણો અંદરમાં એનો વૈભવ પડેલો છે. આત્મવૈભવ નામનું એક પુસ્તક બહાર પડેલું, શક્તિના પ્રવચનો એમાં. તો એ વૈભવ એનો અંદરનો કેવો છે એમાં? તો કે એ વૈભવ ગુણ છે ને, ગુણ. એ ગુણો, દરેક ગુણ, કોઈ પણ ગુણ તમે લ્યો તો એ ગુણ અનાદિ અનંત છે. અનાદિ અનંત ગુણ છે એમાં અનાદિકાળથી ગુણ છે, એમાં અનાદિનો ગુણ છે એ અનંતકાળ સુધી રહેવાનો છે. એમાં જેટલું જેટલું એ ગુણની પર્યાયરૂપી પરિણમન થશે પ્રત્યેક સમયે, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એ દરેક પર્યાયો, એ દરેક પર્યાયો પર્યાયરૂપ ગુણમાં નથી. એ પર્યાય નામ તો એનું પ્રગટ થાય ત્યારે પડે છે. નામ પર્યાય ક્યારે પડે? જ્યારે પ્રગટ થાય ત્યારે, જ્યારે બહાર આવે ત્યારે. એ અંદરમાં જ્યારે ગુણોમાં એ પર્યાયોનું સત્વ પડ્યું છે, પર્યાયોનો એક અંશ ત્યાં અંદરમાં પડ્યો છે, એ અંશ એક એક અંશ થઈને આખો એક ગુણ અંશી બને છે. એ ગુણ જે અંશી બને છે, આખો ગુણ અંશી, એ અંશી ગુણમાં અનંત અંશો પડ્યા છે. એ પ્રત્યેક અંશો છે, એ પ્રત્યેક અંશો વ્યક્ત રૂપે એના સ્વકાળે બહાર આવે છે. પ્રત્યેક અંશમાંથી એક અંશ બહાર આવે છે કોઈ પણ. પ્રત્યેક સમયે એક ગુણની એક પર્યાય હંમેશા નિયમથી ઉત્પાદરૂપ હોય, અને એ જ સમયે પૂર્વની પર્યાય નિયમથી વ્યય રૂપે હોય. વર્તમાન પર્યાય ઉત્પાદ થાય એ નિયમથી બીજે સમયે વ્યય થાય. એક સમયનું એનું જીવન હોય, એનું જીવન એક સમયનું હોય, એનું એ જીવન એક સમયનું હોય, એમાં એની પ્રવૃત્તિ ચાલે. એની પ્રવૃત્તિ ચાલે એટલે એમાં ક્રિયા ચાલે, પણ એ ક્રિયા સમયવર્તી હોય. તમે ધારાવાહિક જોવો અનાદિથી તો પ્રત્યેક સમયે ક્રિયા ચાલુ છે, કારણ કે પ્રત્યેક સમયે પર્યાય છે. પણ પર્યાયની ક્રિયા દરેક સમયે એક ગુણની જે પર્યાયની ક્રિયા થઈ એ બીજે સમયે એ ગુણની એવી જ ક્રિયા થાય એવું નથી હોતું, એમાં વધઘટ થયા કરે છે. એટલે પર્યાયનો કાળ એક સમયનો છે, એનો સમય એક છે. એક સમયે ઉત્પાદ પામે છે, બીજે સમયે વ્યય થઈ જાય છે. એવી કોઈ સ્થિતિ અનાદિથી આવી ચાલે છે. હવે આખો અંદર ગુણ જે પથરાયેલો છે એ ગુણમાં અનંતી પર્યાયોના અંશો, એ અંશો પારિણામિક ભાવે પડેલા છે. એ પારિણામિક ભાવ છે. ત્યાં કોઈ પર્યાય પ્રગટ થવાની છે એમાં ઔદયિક ભાવ આવે, એક સંયોપસમ ભાવ આવે, એક સાયિક ભાવ આવે, એવા કોઈ ભાવો ઔપસમિક ભાવ આવે, એવા કોઈ ભાવો અહીંયા ગુણમાં પારિણામિક ભાવે પડી છે. પર્યાય, એ પર્યાય તો છે નહીં, પણ એ પર્યાય ઉત્પાદ થવાનો અંશ પડ્યો છે, એ અંશ પારિણામિક ભાવે પડ્યો છે. એ બધું પારિણામિક ભાવ છે. એ પારિણામિક ભાવ છે, એ એક ગુણ પારિણામિક ભાવે, બીજા ગુણ પારિણામિક ભાવ, ત્રીજો ગુણ પારિણામિક ભાવ, એવા અનંત ગુણોનો સમૂહ, એને ગુણી ભગવાન આત્મા કહેવામાં આવે. એ દ્રષ્ટિનો વિષય છે, એ દ્રષ્ટિનો વિષય છે. એ દ્રષ્ટિનો વિષય પારિણામિક ભાવ વાળો કેવો છે? તો કે અનંત પર્યાયોનું સત્વ અંદરમાં પારિણામિક ભાવે પડ્યું છે, પર્યાય રૂપે નથી પડ્યું. હવે એ પડ્યું છે, એમાંથી એક ગુણ તમે લ્યો કોઈ બી, ધારો કે જ્ઞાન ગુણ લ્યો, તો જ્ઞાન ગુણની એક પર્યાય ઉત્પાદ રૂપે અંદરથી વ્યક્ત થઈને બહાર આવી. જો ગુરુદેવના પ્રવચનમાં આ જેમ જેમ વાત આવે છે ને, યાદ આવે કેતો જાઉં છું. બે વાત આવે ગુરુદેવના પ્રવચનમાં, બે વાત એવી આવે. એક ગુરુદેવની વાત એવી આવે કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે, આ એક વાત આવે. બીજી વાત એ પણ આવે કે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી, સમજ્યા? બે વાત ગુરુદેવમાં આવે, બે વાત ગુરુદેવે જ કરેલી છે. હવે એ બે વાતનો અર્થ શું એ આપણે સમજવાનું, એ આપણે હમણાં લેશું બધું. એક વાર એમ કહે કે પર્યાયો દ્રવ્યમાંથી જ આવે છે, પછી કોઈ એવો વિષય ચાલતો હોય તો કે પર્યાય દ્રવ્યમાંથી આવતી જ નથી. પર્યાય દ્રવ્યમાંથી આવે તો એક સરખી આવવી જોઈએ, એક સરખી નથી આવતી એટલે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી, પર્યાય પર્યાયથી થાય છે એમ કહે. અને પછી કોઈ વાર એવું સિદ્ધ કરવું હોય તો એમ કહે પર્યાય તો પર્યાયમાંથી થોડી આવે, પર્યાય તો કાંઈ પરમાંથી થોડી આવે, એક સમયની પર્યાયમાં કાંઈ અનંતગુણ થોડા છે કે એમાંથી પર્યાય પ્રગટ થાય. પર્યાય તો દ્રવ્યમાંથી જ આવે, પર્યાયનો ઉત્પાદ તો દ્રવ્યમાંથી જ થાય, ધ્રુવમાંથી જ થાય એમ કહે. પાછા આ બધી વસ્તુ આ બધી ગુરુદેવના પ્રવચનમાં જ આવે. આવું હવે એક વાત જેને ખ્યાલમાં આવી ગઈ હોય તો એ વાત ઉપર એનું ચિંતન ચાલવા માંડે, બીજી વાત તેને ખ્યાલમાં ન હોય. અને ઓલી બીજી પર્યાય દ્રવ્યમાંથી આવતી જ નથી ખ્યાલમાં આવી હોય તો એમ જ કહે કે દ્રવ્યમાંથી આવતી જ નથી. અને કોઈને આ વાત ખ્યાલ દ્રવ્યમાંથી જ આવે છે તો એમ જ કીધા કરે કે ના દ્રવ્યમાંથી જ આવે, દ્રવ્યમાંથી જ આવે, દ્રવ્યમાંથી આવે છે. હવે એમાં ગુરુદેવને શું કેવું છે, એમાં ગુરુદેવનો આશય શું છે કહેવાનો, શા માટે આવું કીએ, એકવાર આમ કીએ એકવાર આમ કીએ, અર્થ શું, વિષય અનુસાર કીએ છે, કેવી રીતે કીએ છે, શું કીએ છે? તો કે એ પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી એમ જે કહેવાનો આશય છે એ એમ બતાવે છે કે શુદ્ધતા ને અશુદ્ધતા જે પરિણમનમાં આવી એ શુદ્ધતા ને અશુદ્ધતા અંદરથી નથી આવતી એમ કહેવા માંગે છે. કારણ કે જો શુદ્ધતા અંદરથી આવતી હોય તો દરેક સમયે શુદ્ધતા જ આવ્યા કરે, તો કોઈ જીવ અજ્ઞાની થાય જ નહીં. જો અશુદ્ધતા અંદરથી આવતી હોય તો દરેક સમયે અશુદ્ધતા જ આવે તો કોઈ જીવ ક્યારેય જ્ઞાની ન થઈ શકે. પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી એમ જ્યારે કહે ત્યારે પાછા ગુરુદેવ એમ સ્પષ્ટ કરે કે જો દ્રવ્યમાંથી આવતી હોય તો એક સરખી આવવી જોઈએ ને, એક સરખી નથી આવતી માટે દ્રવ્યમાંથી નથી આવતી. હવે એ શું સિદ્ધ કરે છે કે એ શુદ્ધતા પણ એક સરખી નથી આવતી, અશુદ્ધતા પણ એક સરખી નથી આવતી, દર વખતે શુદ્ધતા પણ નથી આવતી, દર વખતે અશુદ્ધતા પણ નથી આવતી. એ ક્રિયા જે ચાલે છે એની ચર્ચા કરીને પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી એમ કહે છે. પહેલી વાત, દ્રવ્યમાંથી આવે છે એમ કહે છે જ્યારે, ત્યારે એને શું સિદ્ધ કરવું છે કે કોઈ પણ પર્યાય હોય એ થાય પોતાના સટકારકથી, થાય હંમેશા પોતાના કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણથી, થાય હંમેશા એની તત્સમયની જે યોગ્યતા પ્રગટરૂપ યોગ્યતા જે થવાનો સ્વકાળ હોય એવી રીતે એ પ્રગટ પર્યાય થાય. પણ એ આવે ક્યાંથી એ પર્યાય, તો કે નિયમથી દ્રવ્યમાંથી પર્યાયનો ઉત્પાદ થાય. એ દ્રવ્યમાંથી આવે, દ્રવ્યમાં સમાય, જેમ કહે છે ને કે મોજા ઉછળે, મોજા દરિયામાંથી ઉછળે અને પાછા મોજા દરિયામાં સમાઈ જાય એમ હોય. હવે એ મોજા અંદરથી આવ્યા, હવે એ મોજા તો દરિયો છે એવા મોજા આવ્યા, હવે એનું નામ ઉત્પાદ છે. હવે એ ઉત્પાદ થયો તો મોજા મોજા છે એનું નામ ઉત્પાદ છે. હવે મોજા કચરાનો સંઘ કરે, સમજો, પાણી ઉઠ્યું તો સંઘ તો કરે, તો એ સંઘ કર્યો ને જ્યાં મલિનતાનો ત્યાં એ પર્યાયનું નામ અશુદ્ધ પડી ગયું. અને એ સંઘ ન કરે અને એ પોતાનો સંઘ કરે તો એ પર્યાયનું નામ શુદ્ધતા પડી ગયું. આ શુદ્ધતા ને અશુદ્ધતાનો પ્રકાર ઉત્પાદ થાય ત્યારે એક સમયમાં ભજે. હવે એ એક સમયમાં શુદ્ધતા ને અશુદ્ધતાનો પ્રકાર ભજ્યો, હવે એ બીજે સમયે તો રહેતો નથી, મોજું તો અંદર વહી જાય પાછું, તો મોજું અંદર જાય છે, કચરો લઈને જ જતું, એ પાણી જ જાય છે અંદર, તો એ પાણી અંદર ગયું એ વ્યય છે, અંદરથી ઉત્પાદ આવ્યો એ પાણી આવ્યું એ ઉત્પાદ છે, અને સંગ કર્યો એ વિભાવ છે. વિભાવ એટલે વિશેષ ભાવ, વિશેષ ભાવ એટલે અશુદ્ધ પર્યાય પણ હોય કે શુદ્ધ પર્યાય પણ હોય દરેકને વિશેષ ભાવ કહેવામાં આવે. આનું નામ પર્યાય એક સમયની છે, આનું નામ ઉત્પાદ થાય છે અને એની ક્રિયા સમયવર્તી થાય છે. હવે જે ઉત્પાદ થયો ને એ ઉત્પાદ અંદરથી આવ્યો એ તો સ્વભાવનો અંશ છે, સમજો, એ સ્વભાવનો અંશ છે, એ સ્વભાવનો અંશ છે, એ પર્યાયનો સ્વભાવ છે, એ પર્યાયનો સ્વભાવ છે. ઉત્પાદ પર્યાયનો સ્વભાવ, વ્યય પર્યાયનો સ્વભાવ છે, અંદરથી ઉત્પાદનો સ્વભાવ પ્રગટ થાય છે. હવે તમે ખાલી ઉત્પાદ નો લ્યો, તમે જ્ઞાન લ્યો ને એટલે પકડાઈ જાય તરત. શું અંદરથી શું આવ્યું, તો કે અંદરથી જ્ઞાન આવે છે, અને અંદર વ્યય થઈને શું જાય છે, તો કે જ્ઞાન વ્યય થઈને જાય છે. હવે એ જ્ઞાનની સાથે અનંત ગુણની અનંત પર્યાયો પણ છે, એકલું જ્ઞાન નથી, જ્ઞાનથી તો આપણે ચર્ચા કરીએ છીએ, પણ એકી સાથે અનંત ગુણની અનંત પર્યાય ઉત્પાદ પામે છે. એ અનંત ગુણની અનંત પર્યાય ઉત્પાદ પામી અને એક સમયમાં પરિણમે છે, અને એ પાછી બીજે સમયે વ્યય થઈને અનંત ગુણની અનંત પર્યાયો જ્યાંથી ઉઠી હતી ત્યાં જ એ જ જગ્યાએ પાછી જઈને વ્યય થઈને અહીંયા પારિણામિક ભાવે થઈ જાય છે. હવે એક સમયની ક્રિયા થઈ એમાં શુદ્ધતા કે અશુદ્ધતા છે. હવે એ શુદ્ધતા કે અશુદ્ધતા શું છે કે એ નિયમથી એ કાં તો પરનિમિત બને છે એમાં, કાં તો એમાં ત્રિકાળી દ્રવ્ય સ્વનિમિત બને છે.